నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति अने कलश एनो स्वाध्याय आपणे करीए छीए. गाथा 46 नो गाथार्थ टीका अने भावार्थ आपणे कर्या छे. हवे भावार्थनो विस्तार आपणे नथी कर्यो. आपणे आजे 46મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે પ્રવચન આપ્યા એના અંશોને લઈએ, એટલે પ્રવચન રત્નાકરમાંથી આપણે ગાથા 46 લઈએ. કાલે ઘણી વાત આપણે ગાથા 46 ઉપર કરી છે, એટલે એ વાત તો સ્પષ્ટ છે કે ગાથામાં વ્યવહારની મુખ્યતા દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં, ટીકામાં એ વ્યવહારની મુખ્યતા શા માટે દર્શાવવામાં આવી છે એના મુખ્ય બે કારણ કહેવામાં આવ્યા. 45મી ગાથામાં જે વાત કરવામાં આવી એના અનુસંધાનમાં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે આ અધિવસાન આદિ ભાવો છે તે ભૂતગળ સ્વભાવો છે, તો પછી સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે, એમ કરી અને પ્રશ્ન પૂછ્યો અને એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી. એમાં મુખ્ય વાત તો એ છે કે એ આખો વ્યવહાર નયનો વિષય દર્શાવવામાં આવ્યો છે. જે ભૂતગળ સ્વભાવરૂપે જે કહેવામાં આવ્યા પહેલા એ નિશ્ચય નયની અપેક્ષાથી આત્માથી જુદું પાડવા માટે કહેવામાં આવ્યું હતું, અને અહીંયા આગમમાં એ બધા અધિવસાન આદિ ભાવોને જીવપણે કહેવામાં આવ્યા છે, તો એ વ્યવહાર નયનું કથન છે, એટલે એ પર્યાયમાં છે, એ ક્ષણિક વસ્તુ છે એમ કહેવામાં આવ્યું. અને આ ગાથામાં વિશેષતા એ છે કે એવું વ્યવહાર નયનું કથન કરવાનું કારણ પણ ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવ્યું છે, એટલે ગાથા બહુ મહત્વની છે. ક્યાં કેમ અર્થ લેવા કે અહીંયા 45 અને 46 ગાથાનો સાથે સંયુક્ત રીતે વિચાર કરવામાં આવે તો બધું સ્પષ્ટ થઈ જાય છે, એટલે કોઈ ગૂંચવાળા રહેતા નથી. વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે ભગવાન આત્મા ત્રણેય કાળ શુદ્ધ રહેવાવાળું એ જીવ દ્રવ્ય છે, અને એ જીવ દ્રવ્ય એ ત્રણેય કાળ એક સરખું રહે છે, એનો અર્થ એ થયો કે એમાં કોઈ ફેરફાર થતો નથી. એ અવિનાશી ભગવાન આત્મા છે, એમાં એનો વિનાશ નથી થતો, પણ સાથે સાથે નાશ તો નથી થતો, પણ સાથે સાથે એમાં કોઈ ફેરફાર પણ થતો નથી. એ અનાદિથી જેમ છે તેમ શુદ્ધ જ છે, નિર્મળ જ છે, અને એ અનાદિથી શુદ્ધ છે, નિર્મળ છે, વર્તમાનમાં પણ એમ છે, ભૂતકાળમાં એમ હતો અને ભવિષ્યકાળમાં પણ એમ જ રહેશે. આ વાત આપણને એ અપેક્ષાએ મહત્વની છે કે એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ શક્ય છે એવો એમાંથી આપણને વિશ્વાસ આવે છે. કોઈને એમ થાય કે આ બધી તમે વાત કરો છો પણ એવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થશે, તો એ હા પાડવી હોય તો હા પાડવા માટે આપણી પાસે જો કોઈ કારણ હોય તો હા કહી શકીએ. તો આપણી પાસે એ કારણ છે કે હા, એ શુદ્ધ સ્વરૂપ એ અનાદિથી છે, અને અનાદિથી ભલે ગમે તેટલી પર્યાયો થઈ હોય, ગમે તે થયું હોય, આ જીવ તિરિંચમાં ગયો છે, નરકમાં ગયો છે, બધું થયું, જાત જાતના ભાવ કર્યા, ખરાબમાં ખરાબ ભાવ પણ કર્યા અને સારામાં સારા પણ ભાવ કર્યા, બધું કર્યું, તે છતાં એ જીવ દ્રવ્ય રૂપે જોવા જઈએ તો એ બદલાયો નથી, એમાં કોઈ ફેરફાર થયો નથી. એ એવો ને એવો શુદ્ધ છે. કેવો શુદ્ધ છે? તો સિદ્ધનો જીવ જેવો શુદ્ધ છે, સિદ્ધ ભગવાનનો આત્મા જેવો શુદ્ધ છે, એવો આ આત્મા પણ એવો જ શુદ્ધ છે. એવી હૈયાધારણ મળે છે, એવો વિશ્વાસ મળે છે અને એમ થાય તો પછી મોક્ષની પ્રાપ્તિનો ઉપાય કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલા માટે એ નિશ્ચયથી એવું સ્વરૂપ છે એ જાણવાનું એક કારણ એ છે. નિશ્ચયથી એવું સ્વરૂપ જાણવાનું બીજું કારણ એ છે કે એવું શુદ્ધ સ્વરૂપ છે અને એ પ્રાપ્ત કરી શકાય છે, એવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે એમ એમાં એ મોક્ષનો માર્ગ બને છે. અને ત્રીજી વાત એમાં એ છે કે એ પ્રાપ્ત કરી શકાય છે, શુદ્ધ સ્વરૂપ જે પ્રાપ્ત કરી શકાય છે એની વાત જ્યારે આપણે લઈએ તો કેવી રીતે પ્રાપ્ત કરવું એટલે મોક્ષનો માર્ગ, એમાં એ શુદ્ધ સ્વરૂપ જે છે એનો આશ્રય કરવાથી એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ પર્યાયમાં અનુભવ રૂપે થાય છે. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એ પર્યાયમાં કરવાની છે. છે ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ, પણ એની પ્રાપ્તિ એને પર્યાયમાં કરવાની છે કે હું શુદ્ધ છું એવું એ પર્યાય જાણે છે. એ જાણવાનું છે પર્યાયમાં, પણ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એ તો શુદ્ધ છે તો એ પર્યાય એને એમ જાણવાવાળી થાય છે. એટલે સ્વરૂપ શુદ્ધ છે અને એને શુદ્ધ સ્વરૂપને જાણવું છે તો પછી એવા શુદ્ધ સ્વરૂપને પહેલા નક્કી તો કરવો પડશે ને. એટલે શુદ્ધ નયનો વિષય, જે નિશ્ચય નયનો વિષય, જે શુદ્ધ આત્મા છે એને નક્કી કરવો અને પછી એના તરફ દ્રષ્ટિ થશે. એટલે દ્રષ્ટિનો વિષય શું છે, દ્રષ્ટિનો વિષય શું હોઈ શકે એ માટે પણ નિશ્ચય નહીંથી શુદ્ધ નહીંથી જે આત્મા દર્શાવવામાં આવ્યો એ જ બરાબર છે, એ જ યોગ્ય છે, એ જ આશ્રય કરવા લાયક છે અને એમ જ એ ધર્મની શરૂઆત થાય છે. એટલે આ બધું જો જોઈએ તો નિશ્ચય નહીંથી જેવું શુદ્ધ સ્વરૂપ જે છે એમ જ ભગવાને કહ્યું છે અને એમ જ છે, જીવનું સ્વરૂપ એમ જ છે. આ વાત તો બરાબર જ છે, કેમ કે એ દ્રષ્ટિનો વિષય બતાવવો છે અને દ્રષ્ટિનો વિષય બતાવી અને આખો એમાં મોક્ષ માર્ગ સમાયો છે, એ આપણને મોક્ષ માર્ગમાં લઈ જવા છે. એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું આત્માનું સ્વરૂપ છે, જે 45મી ગાથામાં કહેવામાં આવ્યું, 44મી ગાથામાં જે વાત કરવામાં આવી, એ બધી વાત આપણે જે જાણીએ છીએ એ તો બરાબર જ છે, એમાં કોઈ ભૂલ થઈ છે એમ નથી. એમ નથી કે પહેલા એવી રીતે નિશ્ચય નહીંથી શુદ્ધ સ્વરૂપ બતાવ્યું ને હવે આ 46મી ગાથામાં વ્યવહારથી એમ બતાવે કે આ અધ્યવસાન આદિ જે છે એ બધા જીવમાં છે, જીવના છે, એવી કોઈ ભૂલ નથી થઈ. પણ અહીંયા વાત આખી બદલીને વાત કરી છે તો એ નય આખો બદલાયો છે, એનો દ્રષ્ટિકોણ બદલાયો છે કે વ્યવહાર નયથી એ બધા જીવના છે. હવે વ્યવહાર નહીંથી આ બધા જીવના છે એમ જણાવવાનું કારણ શું? તો એમ જણાવવાના કારણ અહીંયા જે આપ્યા છે એ મુખ્યતાથી જો જોઈએ તો એમ કે એક તો એ ભાવ જે થાય છે એ ક્યાં થાય છે? કોઈ જળમાં તો થતા નથી. અધ્યવસાન જે થાય છે એ ક્યાં થાય છે? એવા ભાવ થાય ક્યાં? જીવમાં થાય કે જળમાં થાય? જળમાં તો થાય નહીં, એટલે એ જીવમાં જ થાય છે, માટે એ જીવના જ છે, એ વાત દર્શાવવી છે. બીજી વાત એ દર્શાવવી છે કે એ જીવમાં થાય છે પણ જીવના મૂળ સ્વરૂપમાં એ થવા માટેનું કોઈ કારણ નથી. જીવનું મૂળ સ્વરૂપ, જીવનું જે શુદ્ધ સ્વરૂપ, એમાં કોઈ એવો ગુણ નથી, એવું કોઈ કારણ નથી કે જેને કારણે થઈ અને આવા વિકારી ભાવ, વિભાવ ભાવ, અધિવસાનો થાય, એવું કોઈ કારણ નથી. એવું એમાં કોઈ કારણ નથી. એટલે એ જીવના છે પણ એ પર્યાયમાં થાય છે અને એ પર્યાયમાં એવી યોગ્યતાને કારણે થાય છે, તો એ યોગ્યતા જીવની છે, એ જીવની એવી યોગ્યતા છે, એટલે એમાં એવા ભાવ થાય છે. એટલે એ જીવની એ પર્યાયમાં થાય છે. એટલે વર્તમાન પર્યાય જોઈએ કે પહેલાની પર્યાય કોઈ પણ જોઈએ, જ્યાં સુધી એ સિદ્ધ નથી થતો ત્યાં સુધીની બધી પર્યાયો જો જોવા જઈએ તો એ બધી સંસારી પર્યાય છે અને એ બધી જ પર્યાયોમાં આવા અધ્યવસાન એને છે, હતા, વર્તમાનમાં પણ એમ જ છે. એટલે આનો સ્વીકાર કરીએ છીએ તો પછી આગળ વાત ચાલે છે કે હા, એવા અધ્યવસાન આદિ ભાવોને કારણે આશ્રવ થાય છે, બંધ થાય છે અને બંધને કર્મનો બંધ થાય છે, તો પછી કર્મના બંધ થયા પછી એ કર્મનો ઉદય આવે છે અને એને લીધે સંયોગો પ્રાપ્ત થાય છે અને એવા સંયોગો પ્રાપ્ત થાય છે, ફરી પાછા એની સાથે જોડાવાથી નવા કર્મ બંધાય છે. આ બધું જે છે એ વ્યવહાર નયમાં આવે છે. કેમ કે જો એકાંતે લઈ લેવામાં આવે કે આત્મામાં બીજા કોઈ વિકારી ભાવ થતા જ નથી, આત્મામાં કઈ અધ્યવસાનો છે જ નહીં, એમ જો લઈ લેવામાં આવે તો પછી જીવને કરવાનું કઈ રહેતું નથી, એની પર્યાય અશુદ્ધ છે એ વાત જ રહી નહીં, તો પછી એને કર્મનો બંધ છે એ વાત પણ રહેતી નથી, એ કર્મ બંધ કરે છે વાત પણ રહેતી નથી. એટલે આ વ્યવહાર નહીંથી જે કહેવામાં આવ્યું છે એ સત્ય છે, એ કંઈ અસત્ય છે એમ નથી. એટલે વ્યવહાર નહીં પણ એ રીતે છે અને નિશ્ચય નહીં પણ એ જે રીતે છે તે રીતે છે, બંને નહીં અને સાથે સમજવાના છે. પણ ત્યાં ભૂલ એ નથી કરવાની કે વ્યવહાર નહીંથી જે જણાવવામાં આવ્યું છે એ રીતે ધર્મ છે, શુભભાવ દ્વારા ધર્મ છે એમ નથી સમજવાનું. વ્યવહાર નહીં દ્વારા જે દર્શાવવામાં આવ્યું છે એ જાણવું જરૂરી છે. એટલે વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે જે 12મી ગાથામાં કહેવામાં આવ્યું એમ જ છે. અને સાથે નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એને જ દ્રષ્ટિનો વિષય બનાવવો, એટલે કે એના તરફ લક્ષ્ય લઈ જવું, એના તરફ જ્ઞાનના દર્શનના ઉપયોગને લઈ જવા, ત્યાં સ્થિરતા કરવી, એમ ધ્રુવ તરફ ઢળવાનું, અને એમ કરતા એ શુદ્ધ પરિણતિ થાય, શુદ્ધ પરિણામ પ્રાપ્ત થાય, એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય થાય, શુદ્ધ પર્યાય થાય, અને એ મોક્ષ માર્ગ છે. એટલે આ 46મી ગાથા આવી એટલે આખી બધી વસ્તુની સ્પષ્ટતા થઈ ગઈ. કેમ કે 44મી ગાથામાં એક પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો, જે 39થી શરૂ કરી અને 43 સુધીની 5 ગાથાઓ જે લેવામાં આવી, 39, 40, 41, 42 અને 43, એ 5 ગાથાઓ આ જીવ અજીવ અધિકારની શરૂઆતની ગાથા, એમાં એમ કહેવામાં આવ્યું કે જીવ કયા પ્રકારે છે એમ કરી, અને જે પ્રકારે જીવ નથી એ પ્રકારે બધા દર્શાવવામાં આવે કે અધ્યવસાન આદિ રૂપે છે કર્મ અને જીવ કહેવામાં આવે, જે કર્મના ઉદયને જીવ કહેવામાં આવે, એ બધી વાત લઈ અને ત્યાંથી શરૂઆત કરી. અને પછી એવી રીતે જીવનું સ્વરૂપ નથી એ 44મી ગાથામાં સ્પષ્ટ કર્યું કે ના, જીવનું સ્વરૂપ જે તો ચેતન સ્વરૂપ છે એ વાત કરવામાં આવી, જીવનું સ્વરૂપ જે છે એ તો ચેતન સ્વરૂપ છે. ત્યારે ફરી પાછી આ પ્રશ્ન થયો કે જીવનું સ્વરૂપ ચેતન સ્વરૂપ છે એ વાત બરાબર છે, એનાથી આ બધા અધ્યવસાન જુદા છે, પણ એ અધ્યવસાન આદિ જે છે એ જડના ના હોય એ જીવના હોય એમ લાગે છે. એટલે 45મી ગાથામાં એનો ઉત્તર આપવામાં આવ્યો, 45મી ગાથામાં ઉત્તર આપવામાં આવ્યો કે એ એનાથી જુદા છે, કઈ રીતે જુદા છે એ વાત એમાં કરવામાં આવી. એટલે એમ કહેવા પછીથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો 46મી ગાથામાં કે તમે પૂદગલ સ્વભાવ કહી દીધા 45મી ગાથામાં, આ અધ્યવસાન આદિને પૂદગલ સ્વભાવ કયા, પણ છતાંય સર્વજ્ઞના આગમમાં એને જીવ પણ કેમ કહેવામાં આવે. એટલે અહીંયા બધી જ સ્પષ્ટતાઓ થઈ ગઈ કે એ વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે. બંને વાત કરી છે જીનેશ્વરની વાણીમાં આવી છે, એટલે બંને વાત કરનાર તો એ જ છે, ભગવાનની વાણી જ છે, પણ બંને વાતમાં ક્યાંય વિરોધાભાસ નથી. એ અધ્યવસાન આદિ પૂદગલ સ્વભાવો છે અને સાથે સાથે જીવના છે, બંને વાત રહે છે, બંનેની અપેક્ષાઓ જુદી જુદી છે. એક અપેક્ષા નિશ્ચય નહીંથી છે અને બીજી અપેક્ષા જે છે તે વ્યવહાર નહીંથી છે. એટલે એમ નિશ્ચય અને વ્યવહારને આપણે સાથે સમજવાના છે. આટલું મનમાં આપણે બરાબર ફરીથી લાવીએ એટલે રિપીટ કર્યું, અને હવે આપણે એ પ્રવચન રત્નાકરમાં ગુરુદેવે આ ગાથાને જે રીતે સમજાવી છે એ લઈએ, કેમ કે એમાં જે ભાવ ભર્યા છે એ બહુ મહત્વના છે. તો આપણે પ્રવચન રત્નાકર ભાગ 3 એમાં પાના નંબર 46, પ્રવચન રત્નાકર ભાગ 3 પાના નંબર 46 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 58, એમાં સમયસાર ગાથા 46 ટીકા ઉપરનું પ્રવચન અહીંયા કહે છે. શરૂઆતમાં જે વાત કરી દીધી છે કે આ બધાએ અધ્યવસાન આદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞ દેવે કહ્યું છે તે જો કે વ્યવહાર નય અવતાર છે તો પણ વ્યવહાર નયને પણ દર્શાવ્યો છે. આ મૂળ ટીકાની વાત લીધી, કારણ કે જેમ મ્લેચ્છ ભાષા મ્લેચ્છોને વસ્તુ સ્વરૂપ જણાવે છે તેમ વ્યવહાર નય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે, તેથી અપરમાર્થ ભૂતિઓ હોવા છતાં પણ ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે વ્યવહાર નહીં દર્શાવવો ન્યાયસંગત જ છે. આ ટીકામાંથી વાત લીધી. હવે અહીંયા ગુરુદેવ એ સમજાવતા કહે છે કે શું કહે છે કે પહેલા જે આઠ બોલ કયા હતા ને એ બધા અધ્યવસાન આદિ ભાવો જીવ છે એમ સર્વજ્ઞ દેવોએ વ્યવહાર નહીં કહ્યો છે, એટલે વ્યવહાર નહીંથી કહ્યું છે. જો કે વ્યવહાર ને અભૂતાર્થ છે એટલે ભૂતાર્થ નથી, અભૂતાર્થ છે એટલે ક્ષણિક છે, એ જુઠ્ઠો છે, સાચો નથી. એ ઉપચાર થી વસ્તુનું સ્વરૂપ દર્શાવે છે. એક વસ્તુનો ઉપચાર બીજામાં કરીને જણાવનારો એ વ્યવહાર ને અભૂતાર્થ છે, એ ભેદરૂપ કથન કહેવાવાળો છે. ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ પર્યાય ભાવો અભૂતાર્થ છે. ત્રિકાળી સ્વભાવની સાથે જો એની તુલના કરવામાં આવે તો આ બધું જે પર્યાયમાં જે છે એ બધું શું છે, એ અભૂતાર્થ છે. કેમ કે પર્યાય છે તે ક્ષણિક છે, પર્યાય બદલાય છે. જ્યારે ત્રિકાળી સ્વભાવ એટલે ત્રણેય કાળ રહેવા વાળો સ્વભાવ, એ બદલાતો નથી, એવો ને એવો ત્રણેય કાળ રહે છે, એટલે તો એને ત્રિકાળી સ્વભાવ કહીએ છીએ. એટલે મૂળ સ્વભાવની અપેક્ષાએ જો વિચાર કરીએ તો જે બદલાતો અંશ છે એટલે કે પર્યાય છે એ અભૂતાર્થ છે. તો પણ વ્યવહાર નયને પણ દર્શાવ્યો છે અહીંયા આ ગાથામાં, કેમ કે વ્યવહાર નય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે. જો જીવ એવા છે, વ્યવહારી જીવ લીધા છે, વ્યવહારી જીવને એ સમજવું જરૂરી છે. જેમણે પ્રાપ્ત કરી લીધું છે એમને તો કંઈ સવાલ નથી, એટલે જેને સમજાવવું છે એને પછી એ રીતે સમજાવી શકાય. વ્યવહારી જીવને વ્યવહાર દ્વારા સમજાવી શકાય એટલે વ્યવહાર દ્વારા એ પરમાર્થને જણાવ્યો છે. જે કેવળ જ્ઞાન પ્રગટ કરી ચૂક્યા છે એ વ્યવહારી જીવ નથી, એટલે હવે એમને કંઈ સમજવાનું રહ્યું નથી. સમજાવવું કોને છે? જે હજી એ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું નથી જેમણે, એમને આ સમજાવવું છે. જેમને સમ્યક દર્શન પણ પ્રગટ નથી કર્યું એમને માટે આ વાત છે કે ભાઈ તું સમજ આ બધું જ કઈ રીતે છે, કેમ કે તારે શું કરવાનું છે અને કેવું વસ્તુનું સ્વરૂપ છે, કઈ રીતે છે, એ જો તું સમજીશ નહીં તો તારો પુરુષાર્થ ખોટો થશે અને અનાદિનું એમ ચાલ્યું આવ્યું છે. એટલે વ્યવહારી નહીં ને સમજાવવું છે તો વ્યવહાર નહીં દ્વારા સમજાવાય છે, જે પહેલા પણ વાત આવી ગઈ એ રીતે. એટલે કેમ કે વ્યવહાર ને વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે, પણ પરમાર્થની પ્રાપ્તિ કરાવનાર છે એમ નથી. વ્યવહાર ને પરમાર્થનો કહેનાર છે, વ્યવહાર ને પોતે પરમાર્થભૂત નથી, વ્યવહાર ને પોતે પરમાર્થભૂત નથી, એ પરમાર્થ નથી. નિશ્ચય નહીં છે એ પરમાર્થભૂત છે, વ્યવહાર નહીં છે એ માત્ર પરમાર્થનો કહેનાર છે. જે રાગપટી વાત છે, પર્યાયમાં જે રાગ દ્વેષ છે, પુણ્ય પાપના ભાવો છે, જે રાગ દ્વેષ ને પુણ્ય પાપના ભાવો છે તે સ્વભાવની દ્રષ્ટિમાં અપરમાર્થભૂત હોવા છતાં, સ્વભાવની દ્રષ્ટિમાં એટલે કે સ્વભાવની સાથે તુલના કરવામાં આવે તો, કોના સ્વભાવની સાથે? આત્માના મૂળ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ જે છે તે, એની સાથે જો એની તુલના કરવામાં આવે તો આપણને લાગે છે કે એ પર્યાયમાં જે રાગ દ્વેષ અને પુણ્ય પાપના અને શુભ શુભ ભાવ એ બધા જે છે તે અપરમાર્થભૂત છે, અને એવા અપરમાર્થભૂત હોવા છતાં પણ એ પર્યાયમાં છે, નથી એમ નથી, એ ભાવો પર્યાયમાં છે. એ વખતે જે પર્યાય થાય છે એ સમય સમયની પર્યાયમાં એ ભાવ છે. સાદા અર્થમાં આપણે એમ કહીએ, સાદી રીતે સાદી વાત, સિદ્ધાંતની જ વાતને આપણે સાદા શબ્દોમાં જણાવીએ તો એમ કહેવાય કે આ શરીર જે છે, શરીર છે એ કર્મને કારણે છે, નો કર્મ એટલે શરીર, શરીર છે તે નો કર્મ છે. અને એ નો કર્મ એવું જે શરીર જે છે એ શરીર તરફ લક્ષ જતા જે ભાવ થયા એ ભાવ પરના લક્ષે થયા એટલે આત્માના લક્ષે નથી થયા. એટલે એ ભાવ કેવા હોય? વિભાવ ભાવ એટલે અન્ય ભાવ હોય, આત્મા સિવાયના અન્ય ભાવ થયા. હવે એ ભાવ પછી રાગનો ભાવ હોય કે શરીર પ્રત્યે રાગ થાય, શરીર મારું છે, સારું છે, ગોરું છે, રૂપાળું છે, એવા જે કોઈ ભાવ થાય અથવા તો બીમાર થયા હોઈએ અને પછી એમાં કોઈ તકલીફ આવી હોય તો પછી એ બીમારીના કારણ રૂપે કોઈક ઉપર આપણે દ્વેષ ભાવ કરીએ કે આને કારણે આ મને બીમારી થઈ. હવે મને થઈ નથી, થઈ છે શરીરમાં તો પણ. એટલે એમ એ પરનું લક્ષ થતા એટલે કે કર્મને કારણે જે મળ્યું છે એવું આ શરીર, એનું લક્ષ થતા એ રાગ અને દ્વેષ બંને થાય છે. શુભ ભાવ પણ થાય છે અને અશુભ ભાવ પણ થાય છે. પુણ્ય એટલે જે શુભ ભાવ થાય છે એનું પરિણામ પુણ્ય છે એટલે પુણ્યનો બંધ પડે છે, અશુભ ભાવ થાય છે એનું પરિણામ પાપનો બંધ પડે છે. એટલે આ બધું જે થાય છે એમાં એ કર્મ છે અને અધ્યવસાન છે. અધ્યવસાન એટલે ભાવ ભાવે પરિણમન થાય એને અધ્યવસાન કહ્યું. રાગના ભાવે, દ્વેષના ભાવે, એ ક્રોધના ભાવે, માનના ભાવે, માયાના ભાવે, જે બધા પરિણમન થાય, જે પરિણામો થાય છે વિભાવ પરિણમન, એ બધું અધ્યવસાન છે. તો એવા એ રાગ દ્વેષ છે એ બધું જે થાય છે એ વખતે જે સ્થિતિ છે એને પર્યાય આપણે કહીએ છીએ. એ પર્યાય કઈ પર્યાય? કે જ્યારે રાગ કે દ્વેષ જે થયા એ પર્યાયને આપણે લઈએ તો એ પર્યાય છે તો જીવની, સીધી રીતે સમજીએ તો એ પર્યાય છે તો જીવની જ નહીં, બીજાની તો નથી ને. આ ટેબલ પડ્યું છે એની પર્યાય નથી, કે કોમ્પ્યુટર છે એની એ પર્યાય નથી, કે આ પ્રિન્ટર પડ્યું છે એની પણ એ પર્યાય નથી. એ પર્યાય કોની? આ મકાનની પર્યાય છે? ના. કપડાની પર્યાય છે? ના. કોની પર્યાય છે? શરીરની પર્યાય છે? ના. એ છે તો જીવની પર્યાય છે, પર્યાય એ જીવની છે. રાગ અને દ્વેષ થયા એ ક્યાં થયા? જીવમાં થયા. રાગ દ્વેષ થયા જીવમાં, લક્ષ બીજું થયું, લક્ષ એનું જુદું હતું, બહાર હતું, આત્મા સિવાય બીજે લક્ષ કર્યું માટે થયું. એટલે વાત તો છે તો જીવની જ, અને જીવના એ રાગ અને દ્વેષ એવા ભાવ થયા, એ ભાવ જીવના થયા એટલે એ જીવની સમીપમાં બધું થાય, એટલે કે એને આશ્રવ થાય, બંધ થાય, કર્મ બંધાય, એ જીવની સમીપમાં થાય. મને રાગ અને દ્વેષ થાય તો મારી પર્યાયમાં થયા, તો મારી પર્યાયમાં થાય તો રાગ અને દ્વેષને કારણે જે આશ્રવ થાય અને કર્મ બંધાય, એ કર્મ મારી નજીક બંધાય કે તમારી નજીક બંધાય? કર્મ કોની નજીક બંધાય? મારા આત્મા પ્રદેશની નજીક બંધાય, મારા આત્મા પ્રદેશોની સમીપમાં એ કર્મનો બંધ પડે. અને પછી એના ઉદય આવે તો એ તમારી પાસે એ ઉદય આવે કે મારી પાસે આવે? મારી પાસે જ આવે. એટલું સહેલું અને સરળ છે કે આ જીવ જો ભાવ કરે છે જેવા ભાવ કરે છે અને એના જે ઉદય આવે એ એની સમીપમાં આવે. એટલે દરેક જીવને જેવા ભાવ છે, કોઈને શુભ છે, કોઈને અશુભ છે, એ એની એ વખતની પર્યાય, અને પછી એને કારણે આશ્રવ થવો, એને કારણે બંધ થવો, કર્મનો બંધ પડવો, અને પછી એ કર્મનો ઉદય આવવો, એ બધું એ જીવની સમીપમાં આવે. એટલે એ જીવના જ છે, એ ભાવ જે છે એ જીવના જ છે. એના દ્વારા એ સિદ્ધ થાય છે કે એ જીવના જ છે. જો જીવના એ ન હોત તો એની સમીપમાં આવત જ નહીં, એને પાપનો બંધ પડ્યો અને પછી એને અસાતા વેદની કર્મ બંધાયું છે. તો અસાતા વેદની કર્મ જયારે ઉદયમાં આવે ત્યારે એ દુઃખ અનુભવાય, એ કોને અનુભવાય? જેને બાંધ્યું એને અનુભવાય કે બીજાને અનુભવમાં આવે? એને જ અનુભવમાં આવે છે. એટલે એ જે કંઈ અનુભવમાં આવે છે એ જીવને જ આવે છે. એનો અર્થ જ એ છે કે જીવના જ છે, એ ભાવ જીવના છે, અને એ ભાવને કારણે જે કર્મ બંધાય છે એ પણ જીવને જ બંધાય છે, અને કર્મના ઉદય આવે છે એ પણ જીવની સમીપમાં આવે છે. એ કોઈ બીજાની સમીપમાં નથી આવતા, એ કોઈ જળની સમીપમાં નથી આવતા, એ જળની સમીપમાં નથી આવતા, એની જ સમીપમાં આવે છે. એનો ભોગવનારો પણ એ જ છે, કરનારો પણ એ જ છે. એટલે આ જે કરનારો, ભોગવનારો, બાંધનારો જે બધું કહેવામાં આવ્યું એ બધાને વ્યવહાર કહેવામાં આવ્યો છે. એ બધું વ્યવહારથી કહેવામાં આવ્યું છે, એ બધું વ્યવહારથી કહેવામાં આવ્યું. કેમ એ વ્યવહારથી કહેવામાં આવ્યું? કે શુદ્ધ સ્વરૂપ જે છે એ નિશ્ચયથી જેવું છે એવું રહે છે, અને આ બધું જે થઈ રહ્યું છે એ જીવને પર્યાયમાં થાય છે, એને પર્યાયમાં થાય છે. પણ પર્યાય છે ને, કોઈ સમય એવો છે કે જયારે એને પર્યાય નથી, એવું તો છે નહીં. આ જીવે એવો કોઈ સમય તો એને એવો મળ્યો નથી કે જયારે એ પર્યાય વિનાનો હોય, એવું તો બન્યું નથી. દ્રવ્ય છે તો પર્યાય તો છે, અને જે પર્યાય છે એ પર્યાયને એને પોતાની માની છે. અત્યારે વર્તમાન મનુષ્યની પર્યાય છે તો એને પોતે પોતાની માનીને પોતે મનુષ્ય છે એમ માને છે. દેવની પર્યાય થઈ છે એને, તિરેકની થઈ, બધી થઈ. એટલે આ બધા પર્યાયમાં જે કંઈ થયા છે એ બધું પર્યાયમાં ચાલી રહ્યું છે, એનું મહત્વ તો છે ને. અને એ પર્યાયમાં ચાલી રહ્યું છે એવું થયા જ કરે છે, થયા જ કરે છે, તો અનાદિનું થયા કરે છે. અને એને એને લીધે જીવ દુઃખી સુખી થાય છે ને, દુઃખી થાય છે ને. સુખી તો કે જાણો નામ માત્ર સુખ તો છે, પણ દુઃખી જ થાય છે ને. વિશેષતાથી તો શું છે, તિરેંચમાં જાય છે બધે, એકેન્દ્રીયમાં જાય છે બધે, દુઃખ 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 સિવાય બીજું કંઈ છે જ નહીં. એ અનુભવે છે ને, ભોગવે છે ને, આર્ધ્યાન થાય છે ને, ક્રોધ થાય છે ને, બધું થાય છે ને. એટલે આ બધું જીવનું જ છે, આ અધ્યવસાન બધા જીવના જ છે, આ બધા જીવના જ છે. પણ એ વ્યવહારથી જીવના કઈ અને સાથે એનાથી જુદા પડી શકાય છે એ વાત દર્શાવી છે. એટલે એ વાતને પહેલા કહી દીધી કે એ જીવના નથી, એ જીવમાં નથી, એટલે મૂળ સ્વભાવમાં એ વસ્તુ નથી. આ બધું પર્યાયમાં છે, અને પર્યાય એવી વસ્તુ છે કે એક સરખી થાય નહીં. પર્યાય આવી જ થાય એવું જરૂરી નહીં. પર્યાય જે છે એ કોઈ વખતે શુભ હોય, કોઈ વખતે અશુભ ભાવ સહિત હોય, કોઈ જાત જાતના ભાવ સહિતની પર્યાય હોય, અને એ પર્યાય એ કંઈ ટકતી નથી. એટલે એને બદલે કોઈ આત્મા તરફ જાય અને જે શુદ્ધ પર્યાય થાય છે એવું પણ શક્ય છે એ દર્શાવવું છે. એટલે વાત એ લેવામાં આવી કે સિદ્ધની પર્યાય છે એ જેવી છે શુદ્ધ, એવી તારી પણ પર્યાય થઈ શકે, કેમ કે તારું મૂળ સ્વરૂપ સિદ્ધના મૂળ સ્વરૂપ જેવું શુદ્ધ છે. જો ત્યાં સિદ્ધ સમાન જીવ કહેવામાં આવે છે ને, ત્યાં સિદ્ધ સમાન કહેતા દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધ સમાન છે, પર્યાય અપેક્ષાની વાત નથી. સિદ્ધની પર્યાય છે, પણ એ સિદ્ધની પર્યાય છે એ વખતે એ જે સિદ્ધ ભગવાન છે એમનું દ્રવ્ય અપેક્ષાએ જેવું સ્વરૂપ છે એવું દરેક જીવનું દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ સ્વરૂપ છે. પર્યાયની વાત નથી, પર્યાયની કમ્પેરિઝન નથી. પર્યાય અપેક્ષાએ સિદ્ધ સમાન છે એમ નથી, પર્યાય અપેક્ષાએ સિદ્ધ સમાન એ થઈ શકે છે એવો વિશ્વાસ અપાયો છે. એટલે આ સાદી ભાષામાં આ વાત સમજાવી, બંને વસ્તુ નિશ્ચય અને વ્યવહાર સમજાયો, અને નિશ્ચય અને વ્યવહારનું પ્રયોજન સમજાવ્યું. એટલી વાતને અહીંયા જે રીતે કહેવામાં આવી છે એને બરાબર સમજીએ અને વિચારીએ તો આત્મામાં જવાય એવું છે. જો હવે ગુરુદેવ એ વાતને અહીંયા લીધી છે બહુ સરસ રીતે, એટલે મારે આ વધારે વિસ્તાર કરવો પડ્યો છે કે પર્યાયમાં જે રાગ દ્વેષ છે, પુણ્ય પાપ ભાવો છે, તે સ્વભાવની દ્રષ્ટિમાં અપરમાર્થભૂત હોવા છતાં, એટલે સ્વભાવની કમ્પેરિઝનમાં, શુદ્ધ સ્વરૂપની તુલનામાં એ બધા અપરમાર્થભૂત હોવા છતાં, પર્યાયમાં ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે પર્યાયને દર્શાવવી, વ્યવહાર નયને દર્શાવવો એ ન્યાયસંગત જ છે. હવે આ ધર્મતીર્થ શબ્દ મૂક્યો એટલે લોકોને ગૂંચવાળો થાય છે બધાને, કે જુઓ વ્યવહાર દ્વારા ધર્મતીર્થની સ્થાપના છે. ના પ્રભુ, એમ નથી. વ્યવહાર દ્વારા ધર્મતીર્થની સ્થાપના છે એમ નથી. ધર્મતીર્થની સ્થાપના તો નિશ્ચય નયના આશ્રયે જ થાય છે. પણ એ નિશ્ચય નયના આશ્રયે જે થાય છે, જે ધર્મ થાય છે, જે ધર્મ થાય છે એ ધર્મતીર્થની સ્થાપના કહેવાય. એ નિશ્ચય નયના આશ્રય થાય છે, એટલે કે શુદ્ધિ જે થાય છે અને શુદ્ધિને દર્શાવનારા, આત્માની જે શુદ્ધ દશા એને દર્શાવનારા એ 14 ગુણસ્થાન છે. એ 14 ગુણસ્થાન દ્વારા આપણે જાણીએ કે એની કેવી એ દશા છે, કેટલી શુદ્ધિ છે, કેટલી અશુદ્ધિ છે, એ જણાવનારા આ 14 ગુણસ્થાન છે. તો એ 14 ગુણસ્થાનમાં એ શુદ્ધિ કરતો જાય છે, એ શુદ્ધિ કરતો જાય છે, એ વ્યવહાર નયના આશ્રય નથી કરતો. એ શુદ્ધિ કરાવનાર વ્યવહાર નહીં નથી, શુદ્ધિ કરે છે એ નિશ્ચય નયના આશ્રયે. એટલે કે નિશ્ચય નયથી જેવું શુદ્ધ સ્વરૂપ જે છે એવા શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરતા એને એ ગુણસ્થાન એક પછી એક ઊંચા આવતા જાય છે, એટલે એની શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આશ્રય કોનો કરે છે? નિશ્ચય નયથી જેવું શુદ્ધ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું એનો આશ્રય કરે છે, એટલે એનું ગુણસ્થાન સમ્યક દર્શન થયું તો ચોથું છે, આગળ વધ્યો અને બે કસાયનો અભાવ થયો તો પાંચમું છે, ત્રણ કસાયનો અભાવ થયો છે છઠ્ઠે સાતમે છે. પણ એ બધું થાય છે વ્યવહાર નયથી નથી થતું, વ્યવહાર નયનો આશ્રય કરવાથી નથી થતું, થાય છે નિશ્ચય નયથી જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ દર્શાવ્યું છે એનો આશ્રય કરતા, એટલે એ તરફ ઢળતા, એમાં રહેતા થાય છે. એટલે એનો અર્થ શું થયો કે એ જુદા જુદા જે ગુણસ્થાન થયા એ બધા ધર્મતીર્થ કહેવાય, આપણે એને ધર્મતીર્થ કહીએ. તો એ જે ધર્મતીર્થ થયા, એ ધર્મતીર્થ થયા છે ત્યારે એને દર્શાવનારો આ વ્યવહાર નય છે કે અત્યારે તને આટલી અશુદ્ધિ છે ને આટલી શુદ્ધિ છે, એ દર્શાવનારો વ્યવહાર નય છે. એ કરાવનારો વ્યવહાર નય નથી, કરાવનાર તો શુદ્ધિની વૃદ્ધિ કરાવનારો તો નિશ્ચય નય છે. એટલે એ પર્યાયમાં, એ પર્યાયને લીધે ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવામાં એ પર્યાયને દર્શાવી છે, અને એ વ્યવહાર નહીં દર્શાવવો એ ન્યાય સંગત કહ્યું છે, એટલે જણાવવા માટે એ બરાબર છે, ન્યાયપૂર્ણ છે એમ કહ્યું છે. પણ એમ નથી કે વ્યવહાર નય દ્વારા એ ધર્મતીર્થની સ્થાપના છે એમ નથી, આ વાતને બરાબર પકડવાની છે. એટલે પર્યાય પણ અસ્થિપણે છે, ચૌદ ગુણસ્થાનો છે, જો ગુણસ્થાનો નથી એમ કોઈ કહે તો વ્યવહારનો નિષેધ થઈ જાય, અને ચોથું પાંચમું છઠ્ઠું ઇત્યાદિ જે ગુણસ્થાનો છે તેનો નિષેધ થઈ જતા ધર્મતીર્થનો એટલે મોક્ષ માર્ગનો જ નિષેધ થઈ જાય, એટલે ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે, એટલે આ છે 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 આવું દર્શાવવામાં આવે તો પ્રવૃત્તિ થાય ને. જે અજ્ઞાની જીવો છે એને બતાવવું હોય કે ભાઈ જો આ પ્રમાણે ધર્મમાં આગળ વધાય છે, કોઈ ચોથા ગુણસ્થાને છે એની આવી દશા હોય છે, પાંચમે છે એની આ દશા છે, આ બધી વાત બધી દર્શાવી છે, એ પ્રવૃત્તિ કહેવાય. એટલે એવી પ્રવૃત્તિ જે થાય એમાં એ દર્શાવનાર આ વ્યવહાર નહીં છે. એટલે એવી પ્રવૃત્તિ કરવા માટે એ વ્યવહાર નહીંથી જેવું સ્વરૂપ જે છે કે ભાઈ આટલી શુદ્ધિ આટલી અશુદ્ધિ, હવે આટલી શુદ્ધિ કરવા માટે આમ આગળ વધવાનું, એ જે બધું દર્શાવનાર જે છે તે વ્યવહાર નહીં છે. પણ આશ્રય શેનો થાય છે એ વખતે, માર્ગ કઈ રીતે બને છે, તો નિશ્ચય નયના આશ્રય માર્ગ છે. માર્ગ ભૂતાર્થના આશ્રય છે, અગિયારમી ગાથામાં કહેવામાં આવ્યું તે પ્રમાણે જ છે. અભૂતાર્થના આશ્રય માર્ગ હોય નહીં, પર્યાયના આશ્રય માર્ગ હોય નહીં, દ્રવ્યના આશ્રય માર્ગ હોય, કેમ કે દ્રવ્ય બદલાતું નથી. એટલે એ વ્યવહાર નહીંથી દર્શાવવામાં આવ્યું એ ન્યાય સંગત જ છે, એ વાત બરાબર જ છે, એમાં કોઈ ના નથી. એટલે એમ ન સમજવું કે વ્યવહારથી ધર્મતીર્થની પ્રવૃત્તિ થાય છે. જો સ્પષ્ટતા ગુરુદેવ અહીંયા એ વાત નહીં કરે છે કે વ્યવહારથી મોક્ષ માર્ગ પ્રગટે છે એમ કહેવાનો અહીં આશય નથી, વ્યવહારથી મોક્ષ માર્ગ પ્રગટે છે એમ કહેવાનો આશય નથી. મોક્ષ માર્ગ જે છે એ તો સ્વદ્રવ્યના આશ્રયે જ પ્રગટ થાય છે, પરંતુ પર્યાયમાં ગુણસ્થાન આદિ જે ભેદ છે, ગુણસ્થાનના ભેદ વગેરે, તેને જો ન માને, એને માને જ નહીં કે ના કોઈ ગુણસ્થાન ગુણસ્થાન કંઈ છે જ નહીં, આવું કંઈ છે જ નહીં, તો પછી એ તીર્થનો નાશ થઈ જાય. એટલે પછી જુદી જુદી અવસ્થા જે છે જ નહીં તો પછી કંઈ કરવા પણ રહેતું નથી એમ થઈ જાય છે. ખરેખર એમ નથી, વસ્તુનું સ્વરૂપ એવું નથી. એટલે તીર્થની વ્યવસ્થા પછી બની શકે જ નહીં એમ અહીં કહેવું છે. વ્યવહાર છે ખરો, વ્યવહાર ન હોય તો ચૌદ ગુણસ્થાન સિદ્ધ નહીં થાય, સંસાર અને સિદ્ધની પર્યાય એવા જે ભેદ છે તે સિદ્ધ નહીં થાય. જો એમ એકાંતે માની લેવામાં આવે કે આત્માની અંદર કોઈ આવા અધ્યવસાનો નથી, વિભાવ ભાવના પરિણામોનો નથી, કર્મના ઉદયો ને કારણે એની દ્રષ્ટિ કરીને ભાવક થવાનું એ બધું એનામાં છે જ નહીં, ભાવ્ય થાય ભાવકને કારણે ભાવ્ય થાય આ બધી વસ્તુ છે જ નહીં, જો એ માની લેવામાં આવે અને આત્મા તો માત્ર ત્રિકાળ શુદ્ધ જ છે શુદ્ધ જ છે અને આ બધું કંઈ છે જ નહીં, એકાંતે જો એમ માનવામાં આવે, એકાંતે એકાંતે જો એમ જ માનવામાં આવે તો પછી સિદ્ધ અને સંસારી જીવ એ બે વચ્ચે ભેદ કેવી રીતે પડશે? સિદ્ધ પર્યાય છે, એ પર્યાય જે છે એ પણ શુદ્ધ દ્રવ્યની જ પર્યાય છે, અને સંસારમાં જે રહ્યો છે એને પણ દ્રવ્ય તો શુદ્ધ જ છે, પણ એ બેની પર્યાય જુદી જુદી છે. સંસારી જે છે એને જુદું છે, સિદ્ધને જુદું છે. સિદ્ધિની પર્યાય જે છે એ તો શુદ્ધ પર્યાય છે અને એ તો નિર્મળ પર્યાય છે. એમને તો આનંદ 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 શાશ્વત આનંદ છે, અવ્યાબાદ આનંદ છે. જયારે સંસારમાં છે એની પર્યાય તો મલિન છે, એ કર્મ સહિત છે, એને તો દુઃખનો અનુભવ છે, એને તો આકુળતાનો અનુભવ છે. અને સિદ્ધને તો અનાકુળતા છે, કોઈ આકુળતા નથી. એટલે એવા ભેદ પણ પડે નહીં. એટલે વ્યવહારનો લોપ કરી નાખવામાં આવે, વ્યવહાર છે જ નહીં જો એમ કહેવામાં આવે તો આ ગુણસ્થાન પણ સિદ્ધ નથી થતા અને સંસારી અને સિદ્ધની એવી બે પર્યાયો પણ સિદ્ધ થતી નથી. બહુ સરસ રીતે આ વાત અહીંયા મૂકવામાં આવી છે. આ વાતને જ સમજવાની છે, આખા શાસ્ત્રમાંથી આ વાતને બરાબર સમજવાની છે તો નિશ્ચય આભાસી ન થવાય. નહીતર એકાંતે લઈ લેવામાં આવે, આ કઈ સમયસાર એકાંતે લખાયું જ નથી. સમયસારમાં તો બધી સ્પષ્ટતાઓ બરાબર છે, પણ જીવ સમજવામાં ભૂલ કરે છે. અને એવી સમજવામાં ભૂલ કરનારાઓએ ગુરુદેવે આ જે સમજાવ્યું એને એમ કહીએ કે એને પ્રાપ્ત ન કર્યું. એ લોકો ઘણી બધી વસ્તુ જેને કહીએ, આપણે એમ કહીએ ને કેટલીક વખત કે આ મોટી ઓપોર્ચ્યુનિટી મેં મિસ કરી, આ મિલિયન ડોલરની ઓપોર્ચ્યુનિટી મેં મિસ કરીને આપણે અફસોસ કરીએ છીએ ને, એમ ગુરુદેવના વખતમાં જે લોકો હતા એ લોકો ટીકા કરવામાં અને આ વસ્તુને સમજ્યા નહીં, એટલે એમણે એમની જીવનમાં એ મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી મિસ કરી એમ કહી શકાય. નહીતર આવું તત્વ 19 વખત વંચાયું અને સમજાવવામાં આવ્યું હોય અને ન સમજાય એમ બને નહીં ભાઈ, એવું બને નહીં. એ પ્રમાદ એનો છે. એ ક્યાંક ટીકા કરવામાં અને ગમે તે કારણે કુગુરુના કહેવાથી કે ગમે તે રીતે એ બીજું જોવામાં રહી ગયો અને ખોટી રીતે એ ખોટા માર્ગે ચડી ગયો. આવું તત્વ ગુરુદેવે સરસ રીતે સમજાવ્યું 19 વખત સમયસાર વંચાયું અને સમયસારમાં ક્યાંય એકાંતે વાત કરી જ નથી. જૈન દર્શનમાં એકાંતે વાત હોય જ નહીં. અને એમાંય આવા કુંકુંદાચાર્ય ભગવાન કે જેમનું દિગંબરમાં આપણે જ્યારે એમને નમસ્કાર કરીએ છીએ ત્યારે એમને ગણતર પછી નમસ્કાર કરીએ છીએ, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ ગણી, અને ત્યાર પછીથી કુંકુંદાચાર્યને નમસ્કાર કરીએ છીએ. એવા કુંકુંદાચાર્ય ભગવાન કે જે મહાવીર ક્ષેત્રમાંથી આ તત્વ લઈ આવ્યા, ત્યાં જઈ ભગવાનની વાણી સાંભળીને અને પાછું ત્યાં શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ કરીને પછી અહીંયા આવી પોતે આત્મસાત કર્યું છે અને પછી લખ્યું છે, એમાં ક્યાં કોઈ વાતમાં વિરોધાભાસ હોય? હોય જ નહીં. એક એક ગાથા તમે જોશો, એના પછીનું એનું અનુસંધાન જુઓ, એના પછી આવે, એના પછી આવે, એ બધું કેવું એક પછી એક બધા સાથે જોડાયેલું છે અને કેવું અનુસંધાન મળે છે બધાનું. અને એમ જયારે અભ્યાસ કરવામાં આવે તો કોઈ કરતા કોઈ અસ્પષ્ટતા છે જ નહીં, બધું સ્પષ્ટ છે, ચોખ્ખું છે. એક અને એક બે એક જેવું સ્પષ્ટ કહી દીધું છે અહીંયા. આ વાત અહીંયા એમણે આ ગાથા લઈ અને આખી સમજાવી દીધી છે. અને એ કુંકુંદાચાર્ય ભગવાનના જે ભાવ એને સમજાવનારા અમૃતચંદ્રાચાર્ય ભગવાન અને જયસેન આચાર્ય ભગવાન બે, ઘણી ટીકા તો ઘણી લખાઈ છે આના ઉપર, કેટલીક ઉપલબ્ધ છે, કેટલી તો ઉપલબ્ધ પણ નથી. પણ આ જે બે મુખ્ય ટીકાઓ એમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તો અદભુત છે, બહુ સુંદર વાત કરી. અને એને એને ગુરુદેવે 19 વખત સમજાવ્યું અને ન સમજાય એવું શું છે આમાં? પોતે પ્રમાદ કરે છે એટલે નથી સમજતો. એટલો જો પ્રમાદ છોડીને જો આ આ આનો આ જેમ છે તેમ સમજેને મનન મંથન કરે તો એને એક રાતમાં સમ્યક દર્શન થાય એવી વાત છે ભાઈ. કેટલું સ્પષ્ટ છે. વ્યવહારને અપરમાર્થભૂત છે એટલે 14 ગુણ સ્થાનનો વાસ્તવિકપણે તો અપરમાર્થ છે. એટલે 14 ગુણ સ્થાનો વાસ્તવિકપણે તો અપરમાર્થ છે. જીવનું મૂળ સ્વરૂપ નથી એટલે જીવના મૂળ સ્વરૂપમાં એવા કોઈ ગુણ સ્થાનો છે નહીં. પણ તીર્થની પ્રવૃત્તિ માટે અર્થાત 4th, 5th, 6th ઇત્યાદિ ગુણસ્થાનની દશા જણાવવા માટે વ્યવહાર દર્શાવ્યો છે. નિશ્ચયથી પર્યાય દ્રવ્યમાં નથી પણ પર્યાય પર્યાય રૂપે છે એટલો વ્યવહાર અહીં સિદ્ધ કરવો છે. નિશ્ચયથી જે છે ખરેખર જોવા જઈએ તો એ પર્યાય જે છે એની અંદર આ બધા ગુણસ્થાન દર્શાવવામાં આવ્યા છે એ પર્યાય રૂપે છે, એ દ્રવ્યમાં નથી. એટલે ખરેખર જોવા જઈએ તો એ પર્યાય છે એ દ્રવ્યમાં નથી. પર્યાય દ્રવ્યથી જુદી છે, છે દ્રવ્યની પણ દ્રવ્યથી જુદી છે. દ્રવ્યથી જુદી છે એટલા માટે જ એ પર્યાય બદલાય છતાંય દ્રવ્ય નથી બદલાતું. સહેલી રીતે વિચાર કરીએ કે પર્યાય બદલાય પણ દ્રવ્ય નથી બદલાતું, પર્યાય મલિન થાય પણ દ્રવ્ય મલિન નથી થતું. એટલે એનો અર્થ શું થયો કે પર્યાય દ્રવ્યથી જુદી છે, પણ છે પાછી કોની? દ્રવ્યની જ છે. એટલે પર્યાય મલિન થાય છતાં દ્રવ્ય મલિન નથી થતું. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ ને શુદ્ધ જ રહે છે. જો પર્યાય મલિન થાય અને એની સાથે દ્રવ્ય પણ જો એવું ને એવું મલિન થઈ જાય તો શું થાય? તો કોઈ દ્રવ્ય દ્રવ્ય રૂપે રહી શકે જ નહીં. એટલે પર્યાયમાં જે મલિનતા છે એ દ્રવ્યમાં વ્યાપતી નથી. અને આ જ મોટામાં મોટી વાત છે, જૈન દર્શનનો આ મોટામાં મોટો સિદ્ધાંત છે કે એ ભૂતાર્થ છે, દ્રવ્ય જે છે તે ભૂતાર્થ છે, એવું ને એવું જ છે, બદલાતું નથી એમાં કોઈ. એટલા માટે જ એ આશ્રય કરવા લાયક છે, એટલા માટે એ આશ્રય કરવા લાયક છે. અને પેલું બદલાતું જે સ્વરૂપ છે એ શું છે? પર્યાય છે. પર્યાયની અંદર બધું બદલાવ આવે છે, અશુદ્ધિ છે, શુદ્ધિ છે, બધું છે. પણ એ બધું જે છે એ પર્યાયમાં છે, એ દ્રવ્યમાં નથી. છે દ્રવ્યનું, પણ છતાં દ્રવ્યમાં, મૂળ દ્રવ્યની અંદર નથી. એટલે એ મૂળ દ્રવ્ય શુદ્ધ રહી ગયું, અને મૂળ દ્રવ્ય શુદ્ધ રહી ગયું એટલે આપણે એનો આશ્રય કરી અને શુદ્ધિની પ્રાપ્તિ કરી, એટલે પછી પર્યાય શુદ્ધ થાય, પછી પર્યાયમાંથી મલિનતા ચાલી જાય. પર્યાયમાં જે મલિનતા છે એને દૂર કરવા માટેનો માર્ગ પણ અહીંયા બતાવી દીધો કે એ દ્રવ્ય મલિન થતું નથી. એટલે તમારે માટે બહુ મોટી શાંતિ છે પ્રભુ, કે તમે એવું એ જે દ્રવ્ય છે એનો આશ્રય કરો તો પર્યાય પછી શુદ્ધ થવા માંડશે. પર્યાય દ્રવ્યમાં નથી, અને એ પર્યાય જે છે એની મલિનતા દ્રવ્યમાં વ્યાપતી નથી. પર્યાય પર્યાય રૂપે જ છે, એટલો વ્યવહાર એ જે દર્શાવવામાં આવ્યો છે. તો એ પર્યાયને વિશે સમજવાની જરૂર છે કે પર્યાયનો આશ્રય કરીએ તો મલિનતાનો આશ્રય થાય. પર્યાય તો શુભ અને શુભ ભાવે હોય તો શુભ ને અશુભ ભાવે જે પર્યાય થઈ રહી છે એનો આશ્રય થાય નહીં, શુદ્ધનો જ આશ્રય થાય. કેમ કે દ્રવ્ય તો શુદ્ધ જ છે, ત્રણેય કાળ શુદ્ધ છે. એટલે પર્યાયના આશ્રય ધર્મ થાય છે, વ્યવહારના આશ્રય તીર્થ પ્રગટ થાય છે એ વાત નથી, એ વાત નથી. દ્રવ્યના આશ્રય જ ધર્મ થાય છે, કેમ કે એ પલટાતું નથી, એ બગડતું નથી. અને એના આશ્રય ધર્મ થાય છે તો પર્યાય છે તે શુદ્ધ થઈ જાય છે. છેવટે ધર્મમાં કરવાનું શું છે કે અત્યારે પર્યાય મલિન છે એને શુદ્ધ કરવાની છે. કરવાનું શું છે આપણે? કે વર્તમાન પર્યાય મલિન છે એને શુદ્ધ કરવાની છે. સિદ્ધની જેવી પર્યાય છે એવી કરવાની છે. બાકી દ્રવ્ય અપેક્ષાએ તો આ દ્રવ્ય, આ આત્માનું દ્રવ્ય અને સિદ્ધનું દ્રવ્ય બંને એક સરખા છે, પણ ત્યાં સિદ્ધની પર્યાય છે તે શુદ્ધ પર્યાય નિર્મળ છે. એટલે આનંદ 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 હવ્યા બાદ આનંદ સુખની પ્રાપ્તિ છે. એ જ્ઞાન સ્વભાવી આત્મામાં જે રહ્યા છે એવી એ પર્યાય થઈ રહી છે. અને અહીંયા દ્રવ્ય શુદ્ધ હોવા છતાં પણ પર્યાય કેવી થાય છે? પરનું લક્ષ કરીને, કોમ્પ્યુટરનું લક્ષ કરીને, કારનું લક્ષ કરીને, ઘરનું લક્ષ કરીને, સ્વજનોનું લક્ષ કરીને, બધા જુદા જુદા જેટલા દેખાય એ ઇન્દ્રિયો દ્વારા જેટલું જાણવામાં આવે બધાનું લક્ષ કરી 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 અને પર્યાય મલિન થયા કરે છે. એટલે બદલવાનું ક્યાં છે? પર્યાયમાં. શુદ્ધ શું કરવાનું છે? દ્રવ્યને શુદ્ધ કરવાનું છે કે પર્યાયને શુદ્ધ કરવી છે? પર્યાયને. કેમ કે હવે પર્યાય શુદ્ધ જ રહે, કાયમ શુદ્ધ રહે એવું કરવું છે. આપણે શુદ્ધ કરવાનું આ જ છે કે ધર્મની પ્રાપ્તિ, મોક્ષ માર્ગમાં આગળ વધી અને છેવટે મોક્ષની પ્રાપ્તિ, મુક્તિની પ્રાપ્તિ. એટલે શું કે પછી કોઈ દિવસ ક્યારેય એ પર્યાય મલિન થાય જ નહીં, શુદ્ધ જ રહે. એટલે કર્મ રહિત દશા થાય તો એ બધું પર્યાયમાં કરવાનું છે. તો હવે પર્યાયમાં કરવાનું છે, જ્યાં જ્યાં શુદ્ધિ કરવાની છે એનો આશ્રય તો ક્યાંથી લેવાય? જે શુદ્ધ હોય એનો જ આશ્રય હોય ને. એટલે અધર્મ કોના આશ્રય પ્રગટ થાય? પર્યાયના આશ્રય કે દ્રવ્યના આશ્રય? કેટલું સહેલું સરસ રીતે ગુરુદેવે કરી આપ્યું આપણને, કેટલું સરસ સમજાવી દીધું છે. પર્યાયના આશ્રય ધર્મ થાય છે, વ્યવહારના આશ્રય તીર્થ પ્રગટ થાય છે એ વાત નથી. લોકોને આમાં મોટો ગોટો છે કે વ્યવહારથી ધર્મ તીર્થની પ્રવૃત્તિ થાય છે, પણ ભાઈ એમ નથી. ધર્મતીર્થની પ્રવૃત્તિ, ધર્મતીર્થની પ્રવૃત્તિ એટલે એક પછી એક પછી એક જે દશા થતી જાય ને, એ બધી દશાઓ ક્યારેક શુભભાવ સહિત હોય, ક્યારેક ઊંચી પર્યાયને, ક્યારેક વળી જ્ઞાનની ઊંચી દશાને, આ બધું જે છે એ દર્શાવ્યું છે એ ધર્મતીર્થની પ્રવૃત્તિ. તો શુદ્ધ નિશ્ચય ચૈતન્ય માત્ર દ્રવ્યના આશ્રય જ થાય છે. અને અહીં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પર્યાય, 14 ગુણસ્થાન આદિ ભાવો પર્યાયપણે છે તેમ પર્યાયરૂપ વ્યવહારની સિદ્ધિ કરી છે. એટલે કે એવો વ્યવહાર છે છે ને છે, 46 ગાથામાં એ વાત કહેવામાં આવી છે કે આવો વ્યવહાર છે. એને અહીંયા જીનેશ્વર ભગવાનના વચનમાં જે વાત આવી છે એમાં આવા વ્યવહારની વાત આવી છે, અને એવા વ્યવહારને કહ્યો છે કે જીવનો વ્યવહાર છે. પણ એ વ્યવહાર છે, વ્યવહાર છે, એ વ્યવહારને સિદ્ધ કર્યો છે. એમ નથી કહ્યું કે એ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય, પર્યાય શુદ્ધ થાય, એમ ક્યાં કહ્યું છે. એ જીવની પર્યાય છે, જીવનો એ વ્યવહાર છે, જીવને એ બધા ગુણસ્થાન છે, એ બધું છે, એ એક વ્યવહારથી કહેવામાં આવ્યું છે. બહુ સરસ વાતો છે ભાઈ. આ પ્રવચન રત્નાકર ના આ પ્રવચન ઉપરના બધા જ વચનામૃતો બધા જ એક એક થી ચડિયાતા છે અને બરાબર અભ્યાસ કરવા જેવા છે. આપણે એમાંના કેટલાક લઈએ છીએ, બાકી બધા વાંચી જવા. એટલે આખું આ પ્રવચન રત્નાકરનો આ ભાગ બરાબર વાંચવું. હવે આપણે પાના 48 ઉપર લઈએ. બીજો પેરેગ્રાફ છે અહીંયા, પાના નંબર 48 કોમ્પ્યુટરમાં, ગો ટુ પેજ નંબર 60. અહીંયા કહે છે કે જુઓ, પરમાર્થ તે તો જીવ શરીરથી ભિન્ન જ છે, પરંતુ વ્યવહારથી જીવ અને શરીરને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. નિમિત્ત નૈમિતિક સંબંધ એટલે શરીર શું છે, નવ કર્મ કે જે કહીએ એ કર્મને કારણે જે છે તે શરીર છે, બરાબર છે. અને એ કર્મનું કારણ તો શું છે, નિમિત્ત કારણ શું છે, તો કે જીવના ભાવ. એવા જીવે ભાવ કર્યા કે જેને કારણે થઈ અને એવા કર્મ બંધાય અને એવા કર્મને કારણે એવું શરીર એની સમીપમાં આવ્યું. એટલે એને બંને વચ્ચેનો નિમિત્ત નૈમિતિક સંબંધ એની વચ્ચેનો છે. નિશ્ચયથી તો જીવ જ્ઞાન માત્ર વસ્તુ છે, એ જ્ઞાન સ્વભાવી છે, અને પેલું શું છે, શરીર છે, તે એ જડ છે. એટલે એકેન્દ્રિય બે ઇન્દ્રિય આદિ જે છ કાય છે, એ બધી કાયાઓ છે, એ પરમાર્થે કોઈ જીવ નથી. અને એવું એ નિશ્ચયથી જે પરમાર્થ જે કહેવામાં આવ્યું એમાં એકેન્દ્રિય બે ઇન્દ્રિય આદિ જે છે એ કાયા જ છે, અને એ પરમાર્થથી જોવા જઈએ તો એ જીવ નથી. હવે જો આ વાતને એકાંત લઈએ અને આપણે એમ કહીએ કે ભાઈ એકેન્દ્રિય બે ઇન્દ્રિય આ એ બધી છ કાય જે કહ્યું એ તો જીવ નથી, એ જીવ નથી, એટલે પછી એની હિંસા થાય તો એમાં કઈ વાંધો નથી, એમ થઈને ઉભું રહે. પણ વ્યવહારથી જોઈએ તો એ બધી કાયા જે છે ત્યાં જીવ રહ્યો છે, ત્યારે એ કાયની વાત કરી ને. એકેન્દ્રિય કહ્યો તો ત્યાં એક ઇન્દ્રિય વાળું શરીરની સાથે એક જીવ અંદર રહ્યો છે ને. બે ઇન્દ્રિય કહ્યો તો બે ઇન્દ્રિયો વાળું જે શરીર એની સાથે કોઈ એક જીવ રહ્યો છે કે નથી રહ્યો. એટલે વ્યવહારથી જે માનવામાં આવે છે કે ભાઈ એક ઇન્દ્રિય કે બે ઇન્દ્રિય કે એ બધા છે છ કાય છે એ છ કાયના જીવો છે, એટલે કે એ કાયા સાથે જીવ રહ્યા છે. એટલા માટે કે વ્યવહારથી એ છ કાયના જીવો કહેવામાં આવે છે, ને છ કાયના જીવોની હિંસા ન થાય એમ રાખવું પડે એવી દયા પાવી જોઈએ. પણ એ બધું વ્યવહારથી કહેવામાં આવ્યું. આત્માની અપેક્ષાથી વાત કરવામાં આવે તો વાત એમ જ છે કે એ પેલા શરીર છે અને જીવ જુદો છે એનાથી. પણ જીવ જુદો છે, પણ એ વખતે જ્યારે આપણે એકેન્દ્રિય બે ઇન્દ્રિય જયારે કહીએ છીએ ત્યારે તો એ છે ને એની સાથે. એટલે વ્યવહારથી જો જોઈએ તો એ અહીંયા એ વાત કહેવામાં આવી કે ભાઈ એમ તું માની લે નિશ્ચયથી કે ના જીવ જુદો અને આ શરીર જુદા, એટલે એકેન્દ્રિય બે ઇન્દ્રિય બધું એ બધા શરીર છે, તો એની હિંસા થાય તો હિંસા થતી જ નથી, અને મને કોઈ કર્મનો બંધ થતો જ નથી, અને મને કોઈ પાપનો બંધ પડતો જ નથી. આત્મામાં તો કોઈ બંધ નથી, કોઈ પાપ નથી, કોઈ આશ્રવ નથી. અને એમ જો તું લઈ લઈશ તો તારી શું દશા થશે ભાઈ, તું નરકમાં જઈશ, તારી એ દશા થશે. એટલે એ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે. એકેન્દ્રિય આદિ પર્યાય વ્યવહારથી જીવ છે એમ માનવામાં ન આવે તો, જુઓ એકેન્દ્રિય આદિ પર્યાય જે છે એને વ્યવહારથી આપણે જીવ માનીએ છીએ, પરમાર્થથી નહીં, નિશ્ચયથી તો નહીં. નિશ્ચયથી તો બંને જુદા છે, બંને સાથે રહ્યા છે પણ બંને જુદા છે. પણ વ્યવહારથી આપણે બંનેને એક રૂપ માનીએ છીએ. એકેન્દ્રિય આદિ પર્યાય વ્યવહારથી જીવ છે એમ ન માનવામાં આવે તો, એવો વ્યવહાર ન માનવામાં આવે તો, જેમ ભસ્મ એટલે રાખને મસળી નાખવામાં હિંસાનો પાપનો અભાવ છે, એવી રીતે અહીંયા આ બધા ત્રસ સ્થાવર જીવોને એ બધાની હિંસા કરવામાં પણ પછી કોઈ હિંસા થશે નહીં, હિંસાનો અભાવ જ થશે. એને મસળી નાખીએ મારી નાખીએ તો પણ અભાવ થશે. તે વ્યવહારથી જીવ છે એમ નહીં માનવાથી એ ઘાત કરવામાં ઘાત કરવાનો ભાવમાં હિંસા થશે જ નહીં, હિંસા સિદ્ધ નહીં થાય, એટલે એમાં હિંસાનો અભાવ ઠરશે. એ બધા ત્રસ જીવો અને મારી નાખવા છતાં એનો એમાં હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો અભાવ ઠરશે, બંધ નહીં નથી એમ ઠરશે, આ બધું ઊંધું ઠરશે એમ કે છે. અહીં ત્રસ સ્થાવર જીવોનો ઘાત આત્મા કરી શકે છે એ પ્રશ્ન નથી. જો પાછી સ્પષ્ટતા ગુરુદેવે અહીંયા લીધી છે કે આત્મા એ ત્રસ કે સ્થાવર એ બધા જીવોનો ઘાત કરી શકે છે કે નથી કરી શકતો એ પ્રશ્ન નથી, એ વાત અહીંયા જ લેવી. પણ અહીંયા આ વાત વ્યવહારથી સમજાવવી છે, આત્મા એનો ઘાત કરી શકે કે ના કરી શકે એ પ્રશ્ન નથી. ઘાતના ઘાત કરી શકતો નથી એ તો એ જયારે એનું આયુષ પૂરું થાય ત્યારે, પણ ભાવ તો કરી શકે છે ને, કેમ કે જે કંઈ છે એ કંઈ ક્રિયા દ્વારા બંધ પડતો નથી, ભાવથી બંધ પડે છે. ઘાત કરવાનો ભાવ કરે એટલે એને બંધ પડે છે. પછી પેલો જીવ મરવો ન મરવો તો એના કારણે થાય, પણ એ બધાને પહેલા તો તમે જીવ માનો. આ એમ કે છે કે વ્યવહારથી આ બધા એકેન્દ્રિય ત્રસ બધા સ્થાવર બધાને જીવ માનો અને ત્યારે એ વાત સિદ્ધ થશે કે એની હિંસા કરવાથી એનો ઘાત કરવાથી એ પાપનો બંધ થાય છે, નહીં તો એ પછી બંધ જ નહીં થાય, બંધનો અભાવ થશે. અને પરંતુ જો એકેન્દ્રિય આદિ પર્યાયને જીવ ન માનવામાં આવે બધી બધાને, તો તેમનો ઘાત કરવો એવો જે ભાવ થાય તે ભાવમાં હિંસાનો ભાવ સિદ્ધ નહીં થાય, એમાં હિંસા થતી જ નથી, પછી એમ થશે. અને હિંસાનો ભાવ થશે એમ વાત છે, ખરેખર તો હિંસાનો અભાવ થશે એમ વાત છે. એમાં તો પછી હિંસા તો થાય છે, ખરેખર થાય છે, છતાં પણ એમાં એમ થશે કે હિંસાનો અભાવ છે એમ થશે. આ વાત વખતે મને એક બીજી વાત યાદ આવી, એટલે એમાં એક વાત ભાઈ જોડે ચર્ચા કરતા હતા ત્યાર પછીથી એ વાત કે બધું આત્મામાં જ કરવાનું છે, આત્મામાં જ છે બધું. ને પછી એટલે સુધી વાત કરી કે ભાઈ અમે તો ખાઈએ છીએ બધું, એમ કે લીલોતરી કે 11-14 દિવસે ન ખાવી કે 8 દિવસે ખાવી, એની કંઈ છે જ નહીં, વસ્તુ આત્મામાં જ બધું કરવાનું છે. આપણે માનીએ કે ભાઈ એ તો આત્મા જુદો છે ને પેલું જુદું છે ને એની હિંસા આત્મા કરી શકતો જ નથી, આ વાત એને પકડી લીધી. એટલે પછી એમને એ વાત હતી કે ક્યાં લીલોતરી ખાવાથી કોઈ કંઈ ફેર પડતો જ નથી. હવે જો આ વ્યવહાર નહીંથી જો વિચારીએ તો લીલોતરી જે છે એ શું છે, એમાં જીવ છે કે નહીં એકેન્દ્રિય, અને એકેન્દ્રિયની હિંસા થાય કે નહીં, એ વખતે થાય જ છે. એટલે એ નિશ્ચય આભાસી એ વખતે મને તો લાગ્યા હતા, અને આજે આ વાત આવી એટલે મને એ યાદ આવ્યું કે હિંસાનો અભાવ એમને ઠરી ગયો હતો. બરાબર, એમને હિંસાનો અભાવ જ લાગતો હતો એમાં. આ લીલોતરી કંદમૂળનું બોલ્યા હતા કે નતા એ મને બહુ યાદ નથી, કેમ કે એ વખતે હું નહોતો, અમે 5 મિનિટ માટે જરા કંઈક બીજા રૂમમાં હતા. પણ એ બધાને સમજાવતા હતા પછી એ વખતે કે ભાઈ જો અમે તો ખાઈએ છીએ લીલોતરી 14-18, એવું કંઈ માનતા નથી, કંઈ નહીં એમાં, કંઈ નથી, બધું આત્મામાં કરવાનું છે, આવું સમજાવતા હતા. એ સાંભળ્યું મેં. એમ ન હોય ભાઈ, એમ ન હોય. જો અહીંયા વ્યવહાર છે તે વ્યવહારને વ્યવહાર રીતે સમજવો પડશે અને નિશ્ચયને નિશ્ચયની સ્થાને સમજવાનો છે. નિશ્ચય જે છે એની સાથે વ્યવહાર છે, અને નિશ્ચયને એટલી વ્યવહારની અપેક્ષા છે, નિશ્ચયને એટલી વ્યવહારની અપેક્ષા રહી જ છે. એકાંતે કોઈ વસ્તુ હોય જ નહીં. તો આ વાત આપણે હવે સમજ્યા, હવે આગળ લઈએ. એમાં ઘણું બધું એમાં આપણે વિસ્તાર પહેલા પણ કર્યો છે. આપણે આ બધું જ આખું વાંચી જવા જેવું છે. આપણે ભાવાર્થમાંથી જરાક વાત લેવી છે આજે. હવે ભાવાર્થમાંથી વાત લઈએ. મૂળ વાત આપણે ખૂબ સારી રીતે આજે વિસ્તારથી સમજ્યા છીએ. ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાંની વાત આપણે જરા આજે લઈએ છીએ. પાના નંબર 53 ઉપર, પાનું 53, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 65, એના ઉપર જે વાત છે એ થી આપણે લઈ લઈએ. ભાવાર્થ ઉપર ગુરુદેવે શું કહ્યું છે, પરમાર્થ નય તો જીવને શરીર તથા રાગ દ્વેષ મોહથી ભિન્ન કહે છે. પરમાર્થ નય, નિશ્ચયને જીવને આ બધાથી જુદો કહે છે, જાણે છે. બરાબર છે, શરીર રાગ દ્વેષ મોહ એ બધાથી જીવને જુદો કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે, એને એકાંતે જ જો લઈ લેવામાં આવે કે એ હંમેશા એ જીવ છે એ બધાથી જુદો છે, તો શરીર તથા રાગ દ્વેષ મોહ એ પૂદગલમય ઠરે, અને તો પછી પૂદગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગ દ્વેષ મોહથી બંધ થતો નથી એમ ઠરશે, એવું ઊંધું ઠરશે. આમ પરમાર્થે જે સંસાર મોક્ષ બંનેનો અભાવ કયો છે તે જ એકાંતે ઠરશે. આમ પરમાર્થે જે સંસાર એટલે મોક્ષ બંનેનો અભાવ કયો છે તે જ એકાંતે ઠરશે. એટલે મન શું થશે, પરમાર્થથી જોવા જઈએ તો આપણે એમ જ છે ને કે આત્માના અંદર સ્વભાવમાં કોઈ કોઈ બંધ પણ નથી અને મુક્તપણું પણ નથી. એટલે સંસાર અને મોક્ષ એવું અંદર આત્મામાં નથી. આત્મા તો સદાય શુદ્ધ જ છે, ત્રિકાળ એવો જ છે. એ તો બધું જે છે તે મોક્ષની પણ પર્યાય છે, એને સંસાર જે છે એ પણ પર્યાય છે. એટલે બંનેનો ભાવ કયો છે, પણ એ એકાંતે ઠરશે. ખરેખર એમ નથી, પર્યાયમાં તો છે, પણ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. પરમાર્થથી જે સંસાર મોક્ષનો અભાવ કયો તે એકાંતે નથી. બંધ મોક્ષ પર્યાયમાં તો છે, બંધ પણ છે અને મોક્ષ પણ છે, પર્યાયમાં તો છે. વર્તમાનમાં આપણે બંધ સહિત છીએ અને સિદ્ધ ભગવાન છે તે બંધ રહિત છે, એટલે મોક્ષની પર્યાય એમની છે, સિદ્ધની પર્યાય છે. એટલે બંધ મોક્ષ અને મોક્ષનો ઉપાય એ બધી પર્યાયનો વ્યવહાર અવશ્ય છે એવો અહીંયા વ્યવહાર સિદ્ધ કર્યો. એકાંત રૂપ વસ્તુનું સ્વરૂપ નથી, વસ્તુનું સ્વરૂપ એકાંતે હોય જ નહીં, અનેકાંત જ છે. અવસ્તુનું શ્રદ્ધાન જ્ઞાન આચરણ અવસ્તુ રૂપ જ છે, માટે વ્યવહાર નયનો ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે. અર્થાંત એનો અર્થ છે કે વ્યવહાર નયનો વિષય પણ છે, વ્યવહાર નયનો પણ વિષય છે. જેમ નિશ્ચય નયનો વિષય છે એ આદરણીય છે, આશ્રય કરવા લાયક છે, એ દ્રષ્ટિનો વિષય છે, એવી રીતે આ વ્યવહાર નયનો વિષય છે એ જાણવા લાયક છે, એ જાણેલો પ્રયોજનવાન છે. આ રીતે સ્યાદવાદથી એટલે અનેકાંત દ્વારા કથન કહીએ ત્યારે સ્યાદવાદ કહેવામાં આવે છે. તો આ સ્યાદવાદથી બંને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે. અને એ નયોનો વિરોધ કેવી રીતે મટાડવો, તો સ્યાદવાદથી પર્યાયથી જુઓ તો રાગ દ્વેષ મોહ આદિ સાથે સંબંધ છે, અને વસ્તુના સ્વભાવ એટલે મૂળભૂત સ્વભાવ દ્રવ્ય સ્વભાવ એનાથી દ્રષ્ટિથી જુઓ તો સંબંધ એ રાગ દ્વેષ વગેરે સાથે કોઈ છે નહીં. પર્યાય છે, પર્યાયમાં રાગ દ્વેષ છે એનું જ્ઞાન કરવું. પણ જીન વચનમાં જે એકને જ ઉપાદેય કહ્યો છે એ શુદ્ધ ત્રિકાળી આનંદનો નાથ ભગવાન આત્માનો આશ્રય કરવો, પર્યાયનો આશ્રય ન કરવો. એમ બંને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરતા સમ્યક્ત્વ થાય છે. તો આજે અહીંયા શ્રદ્ધા આપણે પૂરો કરીએ છીએ. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવર તે જયતે પ્રણમો પદ દેવર તે જયતે